તારીખ 15/2/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 313 અને 314 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 240
મારું કાપવામાં સજ્જન સાથીદાર હોય તો મારી સરળતાથી કપાય મુસાફરીનું દ્રષ્ટાંત છે. એકલા એકલા મુસાફરી કરે તો માર્ગ લાંબો લાગે છે, જલ્દી કપાતો નથી એવું લાગે છે. એકનું સુવાતું નથી. જો કોઈ સાથે સાથે મુસાફરી કરનાર હોય અને તે પણ પોતાનું જેના ઉપર પોતાની પ્રીતિ હોય, પ્રેમ હોય, એવી વ્યક્તિ સાથે હોય તો મુસાફરીમાં ક્યાં મુસાફરીનો રસ્તો પૂરો થાય છે એ ખબર પડતી નથી. બધા મુસાફરો સાથે હોય, વેલા ચાલ્યા માણસ બેસી રહેવું પડે છે, લાંબો સમય એવી રીતે બેસી રહેવામાં કંટાળો આવી જાય છે, બોર થઈ જવાય છે, કંટાળો આવી જાય છે. એક દ્રષ્ટાંત લીધું છે. એ મુસાફરીમાં જેની સાથે ઘણી વાતો કરી શકાય એવા અરસપરસ પ્રેમવાળા, રાગવાળા સાથે મુસાફર કરનાર સાથીદારો હોય તો ગમે એટલો બહુ લાંબો રસ્તો પણ ક્યાં પૂરો થઈ ગયો એની ખબર રહેતી નથી. આ તો જનરલ સાયકોલોજીનો વિષય છે, સમજી શકાય એવી વાત છે, સર્વ સામાન્ય હોય છે. દ્રષ્ટાંતમાં એ વાત બધાને અનુભવ ગોચર છે, આવો અનુભવ સામાન્ય રીતે બધાને થાય છે એ રીતે વાત લીધી છે. માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. મોક્ષ માર્ગનો વિષય લેવો છે. મોક્ષ પર્યંત જે કાંઈ 1, 2, 3, 4 ભાવ રહ્યા હોય એટલો સમય વ્યતીત કરવાનો હોય પણ એમાં બીજા મોક્ષ માર્ગી મહાપુરુષોનો જો સંગ મળે તો એ વિશેષ પસંદ કરવા યોગ્ય છે, વિશેષ પસંદ કરવા યોગ્ય. એટલે એ રીતે પંચપરમેષ્ટિ સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. તીર્થંકર પરમાત્માના સમનુસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળવાનો યોગ હોય, આચાર્યોનો કે મહામુનિઓનો સત્સંગ પ્રાપ્ત હોય કે જેના દર્શન માત્રથી જ આત્મ સ્વભાવ વિશેષ વિશેષ આવિર્ભાવ પામે. વાણી છે કે વિશેષ આવિર્ભાવ પામે એમાં કંઈ કહેવાની જરૂર રહેતી નથી. પણ જેને દેખવા માત્રથી જ આત્મ સ્વભાવ વિશેષ આવિર્ભાવ પામે, પરિણામ સ્વભાવ પ્રત્યે વિશેષ ઉલ્લાસિત થાય જેના દર્શન માત્રથી, એવા જે પંચ પરમેષ્ટિ છે એ તો આ જગતમાં સર્વોત્કૃષ્ટ સાથીદાર છે, સર્વોત્કૃષ્ટ સંગ કરવા યોગ્ય છે. એમના સંગમાં જવા માટે એ સર્વોત્કૃષ્ટ નિમિત્તો છે. પણ આ કાળે હવે પંચપરમેષ્ટિમાં પંચપરમેષ્ટિ તો અહીંયા કોઈ વિદ્યમાન દેખાતું નથી, વર્તમાન કાળની વાત લે છે કે આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે, ઉત્તમ સાથીદાર મળ્યા છે. આ કાળે ગુરુદેવનો સંગ છે એથી ઉત્તમ સંગ ક્યાંય શોધવા જઈએ તો મળે એવું હયાતીમાં પ્રવચનો માંચન ચાલતું પૂજ્યબેન સિંહ. એટલે મળ્યા છે અત્યારે આપણને ઉત્તમ સાથીદાર મળ્યા છે. એમાં પણ જેમ માતૃ પ્રેમ છે તો એ માતાનું હૃદય જ જાણે, અને માતાનું હૃદય જાણે પિતાનું હૃદય ન જાણે, એટલો ફરક નજીકમાં ને નજીકમાં જોવામાં આવે છે. પુત્રની સગાઈ તો બંનેને છે, માતૃપ્રેમ અને પુત્રપ્રેમમાં જેમ ફેર પડે છે એમ જે શ્રી ગુરુના સત્પુરુષના નિમિત્તે આત્મીય થયું હોય એના પ્રત્યેનો અનુરાગ એ જ જાણે, એ કોઈ સરખામણીનો વિષય નથી બનતો. આ એક અકથ્ય રાગના અકથ્ય પ્રસંગોમાંનો પ્રસંગ છે. એને કેવી રીતે બતાવવો એ બતાવવાનો કોઈ શબ્દનો વિષય નથી. આ તો એ ચોક્કસ અનુરાગમાં પણ એક ચોક્કસ જુદો પ્રકાર છે, એ પ્રકાર કોઈ કથાનો વિષય નથી બનતો. અવિરતપૂર્ણ સ્થાને હોવા છતાં જે પોતાને માટે તીર્થંકરથી અધિક અથવા પરમાત્માને નજરે જોવામાં આવે, પરમાત્મા છે એ નજરે જોવામાં આવે, એ નજર ભૂજુદી છે. આથી એ સમજાવી શકવાનો પ્રશ્ન નથી, એ કોઈ ન્યાય લોજિકનો પ્રશ્ન નથી. કામાં ન્યાય શું ન્યાયથી કહી શકાય કે તીર્થંકરોથી હું પ્રાપ્ત થયું કે આમ નાથી પ્રાપ્ત થયું, પણ એ અનુરાગ છે એ કથનનો વિષય નથી. એ તો એક લોજિક છે, અનુરાગ છે એ અનુરાગ છે. એટલે આત્મહિતના જે સત્પુરુષ નિમિત્ત થાય છે એનો મહિમા સર્વોત્કૃષ્ટ રહે છે, એનો ઉપકાર પણ સર્વોત્કૃષ્ટ રહે છે અને એનો મહિમા પણ સર્વોત્કૃષ્ટ જેને હિત થાય છે એને રહે છે. બહુ ઇન્ડિવિજ્યુઅલ કેસ છે, આ પોતાનો વ્યક્તિગત કેસ છે. એટલે એમ કહે મારા માટે અને પરમાત્મા કહો, પરમાત્માથી અધિક કહો, મને બધું સંમત છે, મને આ બધું સંમત છે, એમાં મને કોઈ બીજી વાત એમાં બેસતી નથી, બીજી વાત ઉગતી નથી. પિતાને પણ પુત્ર તો પુત્ર છે ને માતાને પુત્ર તો પુત્ર જ છે, છતાં માતૃપ્રેમ પાસે પિતૃપ્રેમ ઊંચા દરજ્જાને નથી ગણાતો, બલકે નીચા દરજ્જાને ગણાય. એ માનવ હૃદય, એ માનવ એમ કહેવાય. લોકો માતા એમ કહે ભાઈ તો એના પા ભાગમાં નથી, પેલા તો પિતાને બાપા કહેવાતા ને, તો બાની પાસે ઈ પા પા એટલે પા એટલે એક ચતુર્થાંશ, ગુજરાતીમાં પા એટલે એક ચતુર્થાંશ કહેવાય. 25% પિતાના પ્રેમમાં ગણવામાં આવે, 25% એક ખાસ વિષય છે. એવો આ એક ખાસ વિષય છે કે જેને જેનાથી હિત થાય એ ધર્માત્માનું એ ગુણસ્થાન જોવા ઉભાવ્યું, એના પ્રત્યેનો કોઈ પ્રેમ નો પ્રકાર બીજો હોય છે. અને એ કોઈ વર્ણનનો કથનનો કહેવાનો વિષય નથી, એ આ પ્રશ્નો ઇન્ડિવિજ્યુઅલ કેસ થઈ જાય છે. કુદરતી પ્રકાર છે આ અનુરાગ નો. દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ ને એ સાથે જ રાખે છે. એ વાત તો ચર્ચામાં અનેક વાર આવે છે. એ તો બધા સરખો જ કે ને, કોઈ ઉલટું સુલટું થોડું કે, બધાનો અનુભવ એક સરખો છે, તો બધાનો નિશ્ચય વ્યવહાર પણ એક સરખો છે. ઉદય પૂર્વકર્મમાં જુદો જુદો છે, કેમ કે પૂર્વમાં પરિણામ જુદા જુદા પ્રકારના થઈ ગયેલા છે. જ્ઞાન દશા પહેલાના બધાના પરિણામ કંઈ એક સરખા હોય નહીં અજ્ઞાન દશામાં. ઉદય તો એ દશામાં બાંધેલા કર્મનો આવે છે. ઉદય જુદો જુદો હોય, ઉદય ભાવ જુદા જુદા હોય, નિશ્ચય વ્યવહાર તો એક સરખો જ હોય, એમાં કઈ જુદું જુદું હોય. નિશ્ચય સરખો, એનો વ્યવહાર સરખો, એટલે કે એના અધ્યાત્મ સિદ્ધાંત પણ સરખા અને એના આગમના સિદ્ધાંત પણ સરખા. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો જે છે તે છે એમ ભણવામાં આવે છે, તો વસ્તુનું બંધારણ બદલતું નથી એટલે આગમ બદલાતું નથી. જે વસ્તુનો સ્વવસ્તુનો અનુભવ છે એ પણ એક જાતિનો અને એક વિધિએ થતો અનુભવ છે, એટલે અધ્યાત્મના સિદ્ધાંતો બદલાતા નથી. એટલે નિશ્ચય વ્યવહાર કહો કે આગમ અધ્યાત્મ કહો, એ સિદ્ધાંતમાં કોઈનો ફેર પડતો નથી. ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક સરખો મત રહે છે. કહેવાની પદ્ધતિ જુદી જુદી અથવા જુદું જુદું એમાં જુદું જુદું લાગે છે. સિદ્ધાંતને કહેનાર સૂત્ર છે અને સૂત્ર જુદા જુદા આચાર્યોના જુદા જુદા જ્ઞાનીઓની વાણી જુદી જુદી દેખાય છે. એમાં કોઈ વાર કારણો પણ નિમિત્ત તરીકે જુદા જુદા હોય છે. કોઈને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા હોય છે, કોઈને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા હોય છે સામે, કોઈને કોને અનુલક્ષીને કહેવાનું બનતું હોય છે, કોઈ વાર કોઈને કોઈને અનુલક્ષીને કહેવાનું બનતું હોય છે, એવા અનેક ઉદયના પ્રકાર બને છે. અને વાણીનો પણ દરેકનો ઉદય પોતાના પૂર્વકર્મ અનુસાર છે, એ સરખો વાણીનો ઉદય બધાને હોતો નથી. એટલે એવો તફાવત બાહ્ય દ્રષ્ટિએ બહારનો હોય છે તો પણ સિદ્ધાંતમાં આગમ અને અધ્યાત્મમાં કોઈ નામાં ફરક હોતો નથી. એકનું હંમેશા માન્ય કરવું જોઈએ. કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથેદાર મળ્યા છે, એમ ગુરુદેવ પ્રત્યેની પોતાની જે ભક્તિ છે એ અનન્ય ભક્તિ છે. કાલે જીરામાં વાત કરતા હતા. એક પુસ્તક છપાય છે અત્યારે ગુરુદેવનું, જે ઉતર્યા છે વચનો નંદીશ્વરજી ના લઈને, એનું પુસ્તક પ્રસિદ્ધ થાય છે, પ્રેસમાં છપાઈ રહ્યું. એની પાછળ ગુરુદેવની મહિમાના ભક્તિના પદની રચના થઈ રહી છે. પંડિતજી અને બેનશ્રી થઈને રચના કરે છે. હેમંતભાઈ હીરાભાઈ વાત કરતા હતા કે 10 થી 15 ઓછામાં ઓછા પાછળ પદ મૂકવાના છે. આ બુદ્ધિબેનશ્રીની ભાવના છે. સરખામણી કરવાના કે વચનામૃત પાછળ બુદ્ધિબેનશ્રીની મહિમાના 5 પદ મૂક્યા છે, તો આ 10 થી 15 મૂકવાના છે. અમુક મહિમાવાચક શબ્દો હશે, આ શબ્દ વપરાવો જોઈએ, આ શબ્દ આવવો જોઈએ. મારી દ્રષ્ટિ વાળાને એમ થાય કે શબ્દનો આગ્રહ રાખતા હશે જ્ઞાન, પણ એ અનુવાદનો પ્રકાર ગુજરે છે. એટલે જે માનવ હૃદય માના સ્થાને આવ્યા વિના સમજાય નહીં, એ ઉપકાર તળે આવ્યા વિના ઉપકારી પ્રત્યક્ષ અનુવાદ હોય છે. ઉપકાર જાણનારનો એનું હૃદય નથી સમજાય, એનું હૃદયનું ઊંડાણ મપાતું નથી. એ બહુ કુદરતી વસ્તુ છે, સ્પેશિયલ સ્પેસિફિક વાત છે. થોડીક ચર્ચા કાઢી, મુદ્દો તો એટલો હતો કે કેટલી ભક્તિ છે. હું કહેવાનું તાત્પર્ય કહું છું, એટલે ઉત્તમ સાથીદાર મળ્યા છે. સાથીદાર સાથે હોય તો માર્ગ ઉપર ચાલી જે સુધી પહોંચવાનો પોતાને છે આ ખ્યાલમાં છે. સાથીદાર ઉત્તમ સાથીદાર છે એટલે એ નાનું કાર્ય કરી દેશે એ ભ્રમણામાં, ન તો આત્માર્થી રહે કે ન તો જ્ઞાની, ન તો પ્રશ્ન જ રહેતો. આત્માર્થી પણ એ માનમાં છે, મારું કાર્ય મારા પુરુષાર્થથી મારે કરવાનું છે. ઉત્તમ સાથીદાર હોય તો પણ એ વાત તો એમ જ કહે છે કે કાર્ય તો તારે જ કરવાનું છે. માર્ગ ચીંધવાનો અનુરાગની અવશ્ય માન માર્ગ ચીંધવાનો પ્રકાર એવો થાય છે. અંતર્મુખ થવું અને કેમ અંતર્મુખ થવું, માર્ગ તો અંતર્મુખ થવાનો, માર્ગ તો ઉપાય કહો સાધન કહો એક અર્થ છે. તો અંતર્મુખ થવું એટલી વાત બુદ્ધિગમ્ય થાય છે. કેમ અંતર્મુખ થવું એ વાત જો સમજમાં આવે તો જીવ અંતર્મુખ થઈ જાય, અને અંતર્મુખ થાય તો એનો હંમેશને માટેનો સંસાર પૂરો થઈ જાય, અથવા હંમેશના માટેના એના સંસારિક દુઃખ ખલાસ થઈ જાય, અથવા હંમેશને માટે આત્મિક સુખની અંદર એનો વિહાર ચાલુ થઈ જાય. જેણે અંતર્મુખ થવાનો માર્ગ દેખાડ્યો અને એ માર્ગ જેણે જોયો, એને દેખાડનારની વિશિષ્ટતા અનુભવ ગોચર થાય છે. જે વિશિષ્ટતા કથનનો વિષય નથી, કહેવાનો વિષય નથી, એને એ કઈ દેખાડે, એ વિશિષ્ટતાથી કહેનારની વિશિષ્ટતા એને સમજાય છે, અને પોતાને કેટલો લાભ થયો એ પણ બધું એને સમજાય છે. એનું મૂલ છે એ કેટલું છે એ બધું પણ સમજાયું છે, અને એથી જે પ્રકાર ઉમજે છે અનુરાગનો, એ પ્રકાર કોઈ ખાસ જાતનો પ્રકાર છે. શ્રીજી ગાયું, તો આ ભાવમાં પ્રત્યક્ષ પુરુષ નથી, કોઈ શ્રી ગુરુ નથી, પણ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર ચાના પાસે ગાય. આ મુદ્દા ઉપર જ ગાયું છે. જીનેન્દ્ર તો પૂર્ણ સ્થાન છે, શ્રી ગુરુ નીચેના સંસ્થાને છે, નીચેના વાળા કરતા ઉપરવાળાની, ઉપરવાળા કરતા નીચેના વાળાનો ઉપકાર વધારે ગાવો એ કઈ ન્યાય સંપન્ન છે? તો બાહ્ય દ્રષ્ટિએ તો એમ લાગે કે નહીં, કંઈક આમાં ભૂલ થતી લાગે છે. અને અજ્ઞાનની નિવૃત્તિ ચડાવવી પણ દે, કરીને આમ નમસ્કાર કરાયને ચોથા ગુણતામાં, અને આટલું કરાયને પાંચ છઠ્ઠાને, આટલું કરાયને આની આટલી ભક્તિ થાય, આની આટલી ભક્તિ થાય. દરેકના ભક્તિમાં, વિનયમાં, નમસ્કારમાં જો આ વિવેક નહીં રાખો તો મિથ્યાત્વ લાગશે, એમ સમજાવી દે. શું લાગે? જો આવો વિવેક તમારામાં નહીં હોય તો અવિવેક થશે, ને અવિવેક થશે અરિહંતાદીનો, તીર્થંકરાદીનો અવિવેક થશે તો તમને મિથ્યાત્વ થશે. એ પલાખમાં અહીંયા લાગવું પડે એવું આ તો સારું છે કે 100 વર્ષ પહેલા કહી ગયા છે, અને જેને એવો પ્રત્યક્ષ પ્રકાર નહોતો એ કહી ગયા છે, એ પણ એક વિશિષ્ટ વાત છે. નહીં તો ભાઈ બેઠી છે તો ભાઈ પોતાને રાગ થઈ ગયો તો રાગ માતી શક્તિ થઈ જતી હશે એવી, પણ એ આરોપ તો સમૃદ્ધિને લાગુ કરી શકાય એવું નથી. એ સત્ય ઉચ્ચાર્યું છે અને આ વિષયમાં બાહ્ય દ્રષ્ટિની ગણતરી વાળાઓ બહુ મોટી ભૂલ કરે છે, સાધારણ ભૂલ નથી કરતા પણ બહુ મોટી ભૂલ કરે છે. એના ઉપર ધ્યાન દોર્યું છે. એટલું તો નહીં પણ એવું જયારે કોઈને એવા પ્રકારના પરિણામ થાય તો 661 નંબરના પત્રમાં એમ કહ્યું છે કે એ અપ્રશસ્ત અભિનિવેશ છે. શું? ત્યાં શાસ્ત્રની વાત લીધી છે કે છઠ્ઠા સંસ્થાનના આચાર્યના લખેલા, છઠ્ઠા સંસ્થાનમાં લખે ને, સાતમામાં તો ધ્યાન જ થાય, તો છઠ્ઠા સંસ્થાને લખેલા વચનો વિશિષ્ટ છે તેથી વધારે શાસ્ત્ર વાંચવા, અને ચોથા સંસ્થાન મૂર્તિ સત્પુરુષ હોય તો એથી નીચે છે માટે એનો સંગ એથી ઓછો ગણવો અથવા એની કિંમત ઓછી ગણવી, આનો ઉપકાર શાસ્ત્રનો વધારે ગણવો, આવાણીનો ઉપકાર પ્રવચન આદિનો ઓછો ગણવો. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં એ રીતે કોઈ અહિંતાદિની વાત કરે તો પણ એ અપ્રશસ્ત ગુરુ અભિનિવેશ છે. ગુરુની વિશેની વાત કરે પરોક્ષની તો એ અપ્રશસ્ત ગુરુનો અભિનિવેશ છે. શાસ્ત્ર પરોક્ષ હોવાથી શાસ્ત્રની કોઈ બાનું પકડે તો તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એમ દેવ, ગુરુ અને શાસ્ત્ર ત્રણેયમાં અભિનિવેશ થાય છે એનો અપ્રશસ્ત પ્રકાર છે, એ પ્રશસ્ત પ્રકાર પણ નથી એવી રીતે એમ એને એ વાત જરા વધારે ઊંડી કરી છે. અપ્રશસ્ત કહેવા પાછળ થોડું એમનું ઊંડાણ વધારે છે કે એમાં શુભ ક્રિયા દેખાવા છતાં અશુભ ભાવની મુખ્યતા જોઈને એને અપ્રશસ્ત કરે છે. કે પ્રત્યક્ષ છે એને મહત્તા નથી આપતી અને પરોક્ષને મહત્તા આપી છે, એનું કારણ એને પ્રત્યક્ષ કરતા કાંઈ પોતાનું અહંપણું વધારે ઊભું થઈ ગયું છે, ઉત્પન્ન થઈ ગયું છે, માટે તેને અપ્રશસ્ત અભિનિવેશ મનાય છે. બહુ નામથી પકડેલું પરિણામ છે. જે અમુક કેટલાક જે પ્રયોજનભૂત વિષયો છે એમાંનો આ એક પ્રયોજનભૂત વિષય છે. પ્રત્યક્ષ સમાગમ સાથે વાર સાથે હોય, પણ માર્ગ પર ચાલે જે સુધી પહોંચવાનું તો પોતાને છે એ ભાનમાં છે. સાથીદાર ભલે સાથે છે પણ હું મારા પુરુષાર્થે માર્ગ કાપીશ અને પૂર્ણતાના ધ્યેય સુધી મારું સાધ્ય છે એને સાધીશ, એ મારા પુરુષાર્થથી થવાનું છે. મારું કાર્ય કોઈ કરે એવી અપેક્ષાથી અનુવાદ હોતો નથી, પોતાના પુરુષાર્થની વાત સ્વતંત્ર રાખીને આ અનુવાદ હોય છે. એટલે એમ કહેવું છે એમાં તો ખુલાસા કરવા પડે છે, બુદ્ધિવાદનો જમાનો છે નીકળ્યા. તો ભાવ તમે આવી રીતે શ્રીજીની મહિમા કરશો, ઘણી ભક્તિની વાત કરશો, મોટાધીન દ્રષ્ટિ થઈ જશે. આ તર્ક કાઢે છે, બરાબર ભાન છે. ઉપાદાનનું બાનું પકડનારા કરતા પણ વધારે ભાન છે કે મારું કાર્ય મારાથી જ કરવાનું છે, ધ્યેય સુધી પહોંચવાનું તો મારે જ છે, મારું કાર્ય કોઈ દેવગુરુ શાસ્ત્ર કરે કે સત્પુરુષ કરે એ વાત ઉલટી સમજીને કોઈ વાત અહીંયા થતી નથી. ગમે એટલું મહિમા કરે, ભાષા તો એવી આવે કે આપ નમ્યા હોત તો અમે રખડી મર્યા હોત એમ કે કૃપાચાર્ય પ્રત્યે એવી ભક્તિ આવે છે. એમાં શિલાલેખ મળ્યા છે સમયસારમાં, દક્ષિણના શિલામાં મુનિ બીજા મુનિ એમ લખે છે કે કુંકુંડાચાર ન થયા હોત આ કાળમાં તો કોને ખબર છે આપણે ક્યાં હોત. પોતાને કોઈ માર્ગદર્શનનું કારણ થઈ ગયું હોય પ્રયોજનભૂત વિષયમાં એટલો બધો મહિમા કરે જાણે એને એમણે તાર્યા. ભક્તિમાં તો એવા જ શબ્દો આવે કે આપે એમને તાર્યા, આપે અમને બોલતા કર્યા, આપે અમને જોતા કર્યા, આપે અમને હાલતા કર્યા, આપે અમને જીવતા કર્યા એમ કે અમે તો મરેલા મળવા હતા એમાંથી બેઠા કર્યા એમ કે મને ગમે તેટલા મહિમા કરે. એ બધું કહે છતાં અંદરમાં ભાન હોય છે કે મારું કાર્ય મારે જ કરવાનું હોય છે. એ ભાન તો ભક્તિના કાળે એવો જ અનુરાગ આવે, એવી જ ભાષા આવે અને તે નિર્દોષ છે. એમાં કોઈ નિમિત્તાધીન દ્રષ્ટિપણાનો દોષ ઉત્પન્ન થાય છે એવું જરા પણ માનવા યોગ્ય નથી.
લોકો શું વિચારશે, લોકો શું કહે છે, એ ધ્યાનમાં રાખે એનો ઉપકાર થયો છે એને એની વાત ગોખી જાય
તો ચોર છે. ઓળવે તો બહુ મોટી વિરાધના છે, પણ ગોપવે સંતાડે તો શાસ્ત્રકાર એને એમ કે છે એ ચોર છે. શું કે એને ચોર છે, છાનુંમાંના ચોરી કરી લેવાની વાત કરે છે. બીજામાં આમ આ મારા ગુરુ છે એમ બીજા જાણે તો એને હેપ લાગે છે. આપણે લોકોની દ્રષ્ટિએ એને હેપ લાગે છે ત્યારે સંત ગોપ્ય છે ને, ગોપ્યનું કારણ શું છે તો એ સ્પષ્ટ કરો પ્રશ્નની અંદર. ગોપ્યનું એને તો શું કારણ છે, યથાર્થતામાં એવું કઈ બનતું નથી. એ તો સ્પષ્ટ વિષય છે, એમાં બીજા શું કહે છે એક પ્રકારનું માન અપમાન નો પ્રભાવ છે ને. બીજું શું છે એમાં, બીજા શું કહેશે એમાં વાતો એવી જ રીતે માન અપમાન માં જોયું. બીજા મને માન સન્માન મારું માન નહીં આવે બીજાને, મારા પ્રત્યે બીજાને બહુ માન નહીં દે, મારી કિંમત નહીં દે, એ જ સર્વાવ તો એ જ
આવે.
પણ ઓહાપો થાય એટલે પણ સરવાળો તો ભય છે ને, ઓહાપો થાય એ સંબંધીનો ભય છે કે બીજું કાંઈ છે. લોભ ભય, અપકીર્તિ ભય, અપમાન ભય, તે પ્રકાર ભય. પોતાનું હિત અહિત શેમાં છે એ સારી રીતે આત્માર્થને સમજાયું છે, અને એ નિષ્ફિકરપણે કોઈની સામે જોયા વિના પોતાના રસ્તે આગળ વધી જાય છે. એમાં લોકોની સામે જોવાનો પ્રશ્ન રહેતો નથી. લોક સંઘના એ હળાહળ કાળકૂટ ઝેર છે એ જાણ્યું છે, એને લોકોની સામે જોવાનો રહેતો નથી. તીર્થંકર પરમાત્મા અથવા અર્યંત દેવ એને વાણી હોય, અથવા મૃત્યુ એને વાણી નથી હોતી, જેને વાણી હોય ઉપદેશનો સિદ્ધો યોગ બને. એ નિર્ગ્રંથ ગુરુ છઠ્ઠા સાતમા સ્થાને ભાવલિંગી સંતનો સમાગમ હોય એનો ઉપદેશ મળે, અને એક આત્મજ્ઞાની સત્પુરુષ હોય તો એ સત્પુરુષનો સમાગમ પ્રત્યક્ષ એવું હોય. આ ત્રણ સ્થાન છે એ દેશના લબ્ધિના છે. આ સિવાય ચોથી જગ્યાએ દેશના લબ્ધિ થતી નથી, સિદ્ધાંત છે. આ ત્રણમાં આ સિદ્ધાંતની મર્યાદા પૂરી થાય છે, આથી બહાર. એટલે કે કોઈ શાસ્ત્ર વાંચીને દેશના લબ્ધિને પામી જાય એવું કોઈ દિવસ બનતું નથી. જ્યારે દેશના લબ્ધિ કોઈ જીવને મળે ત્યારે આ ત્રણ માંથી એક જગ્યાએ મળે, ચોથું એનું સ્થાન નથી. એમ સિદ્ધિ વાત છે, સિદ્ધિ વાત છે, સિદ્ધાંત છે. ત્રિકાળ અફર સિદ્ધાંત છે. આ પામે નહીં ગુરુ ગુમ વિના યહી અનાદિ સ્થિત, બિના નયન પામે નહીં બિના દયન નયન કી બાત, એમ કરીને આ લીધું. પામે નહીં ગુરુ ગુમ વિના યહી અનાદિ સ્થિત, સો વર્ષ પહેલા એ વાત કરે છે. આવી સત્તા ખુદ બેસી સમાગમમાં એક વાત ચર્ચા કરી, રંગલાલજી અહીંયા આવ્યા હતા ને એને ચર્ચા કરી હતી. માતાજી અમે પંડિતો હવે ઘણા ગુરુદેવની વાતો સાંભળી સાંભળીને ઘણા તૈયાર થઈ ગયા છે, અને ગુરુદેવ જે વાત કહેતા હતા એવી જ પદ્ધતિથી એ જ શબ્દોથી એ જ પ્રકારથી અમે અમારા વાંચનમાં પ્રવચનોમાં એવી વાત કરીએ છીએ, તો અમારાથી દેશના લબ્ધિ કોઈને મળે કે ન મળે અમે ના પડી માતાજી. ગુરુદેવની વાત છે અમારી ક્યાં છે દલીલ? આમ આવી કે આ વાત તો ગુરુદેવની છે પણ અમારી ક્યાં છે? આ તો તમારી છે કે ગુરુદેવની છે એ તો નક્કી કરવાની વાત જુદી છે, એના પિષ્ઠકુંજનમાં કઈ જાય નહીં. પણ કહેનાર કોણ છે એટલી વાત તો સ્પષ્ટ છે કે અત્યારે કહેનાર તમે છો, અત્યારે કહેનાર ગુરુદેવ એટલે ન થાય, એટલે ન થાય. પ્રશ્ન આમાંથી ચાલ્યો હતો, એમાંથી બીજા મોક્ષો પાડ્યો એ પ્રશ્ન અંબાવી લીધો કે અમે કઈ નહીં, પણ હવે તે સાંભળી પણ એમાંથી દેશના લબ્ધિ થાય કે ન થાય? ગુરુદેવશ્રીની જ વાણી છે આપણું. ગુરુદેવશ્રીની વાણીનો આગ્રહ રાખતા હો તો આ ગુરુદેવશ્રીની વાણી કેદ કરી લીધેલી છે પટ્ટીમાં, વાણીને કેદ કરી દીધી છે, પકડી દીધી છે. એમાં એ સાંભળીએ ચોખ્ખો ગુરુદેવનો અવાજ, બીજું કઈ લાગે થોડી કુદરતી પ્રત્યે સાંભળેલા છે પાછા, એટલે અવાજની અંદર કાંઈ કોઈ બીજું બોલે તો સમજી શકાય, ભ્રમણા ન થાય કે આ બીજાનો અવાજમાં ગુરુદેવનો અવાજ માની લઈએ એવું ન બને. એનાથી દેશના લબ્ધિ થાય કે ન થાય? ન થાય. વધારે માત્ર ગુરુદેવ ગુરુદેવની વાણી નહીં પણ વિડીયોના સ્ક્રીન ઉપર ગુરુદેવ પ્રવચન આપતા હોય એ વાણી છૂટતી હોય, ઠીક પ્રત્યક્ષ વાત લાગે. ગુરુદેવનું પ્રતિબિંબ છે, ફિલ્મ તો ગુરુદેવને જ ઉતરેલી છે પટ્ટીમાં, સ્ક્રીન ઉપર પડદા ઉપર બરાબર. એ ચેષ્ટા વેદ વાણી બધો પ્રકાર પ્રત્યક્ષ જેવો છે, તો થાય કે ન થાય દેશના લગતી એમાં ભક્તિ ભક્તિનો વિષય નથી, સિદ્ધાંતનો આ વિષય ચાલે. ભક્તિ ચાલે તો એમ કે આપના ઠીક થાય, અમે અમે શું કર્યું, અમારે અમારી શું શક્તિ હતી, અમને ક્યાં ખબર હતી, અમે તો આંધળા હતા એમ કે. સિદ્ધાંતની વાત છે, અહીં સુધી ના થાય પ્રત્યક્ષ યોગ ઠીક થાય, બીજી રીતે દેશના લગતી થાય નહીં. કોઈ એવી ભ્રમણા મારી બહુ ભક્તિથી હા પાડી દેશે આવી વાત, સિદ્ધાંત ચાલે. એ દેશના લબ્ધિનો સિદ્ધાંત છે. પ્રત્યક્ષ ચૈતન્ય, પ્રગટ ચૈતન્ય, એની સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનો એ પરિણામ છે, ફળ છે. એ સિવાય બીજી રીતે એ પરિણામનું ફળ આવતું નથી. ત્રણે કાળે એમ છે, ભલે પુરુષાર્થ ને જ્ઞાન પોતાનું હોય છે તો પણ અનાદિ અનંત આ જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી.
અનુભવીની પ્રત્યક્ષ વાણી
સાંભળવાથી થાય એવું નહીં, પણ થાય તો એનેથી થાય ને બીજેથી ન થાય, એમ થાય એવું નથી લેવું. તો અનંત દ્વારા જ્ઞાની મળ્યા છે, પરિભ્રમણ કરતા જીવને નિત્ય નિગુણમાંથી નથી નીકળ્યા એટલી અપેક્ષા લઈએ. જે જીવો અનંત જીવો સંસારના પરિભ્રમણના ચક્કરમાં છે, એવા એવા જીવો અનંતવાર સમોસરણમાં ગયા છે, અને એથી અનંતવાર એને સત્પુરુષનો યોગ મળ્યો છે. કેમ કે અરિયંતો કરતા સત્પુરુષનો યોગ સમયથી મળે છે. કેમ કે બધાને દેશના લબ્ધ મેળવી છે એમ નથી, અને અત્યારે ગુરુદેવને સાંભળવા માટે દેશના લબ્ધ મળી ગઈ છે એમ કોઈ માની લઈએ તો એમ માનવાનો એમ માનવા બનાવવા માટે પણ એ વાત નથી. દેશના લબ્ધી મળવી એ બીજી વાત છે, મળે એવું કાંઈ નથી, એ તો યોગ્યતાનો વિષય છે. એવી લબ્ધિ સુધી કોઈ લબ્ધિ સુધી આવે છે તો પ્રત્યક્ષ જ્ઞાની સિવાય ના આવે, એટલી વાત છે.
અનુભવી પાસે જવું એમાં યોગ્યતા હોય તો જ પામે, યોગ્યતા આવે કઈ રીતે,
એટલે એ ઉપાદાનનો વિષય થઈ ગયો ને, એ ઉપાદાનનો વિષય થઈ ગયો. નિમિત્ત અનંત વાર મળ્યું છે, સંવત્સરમાં કેટલી વાર ગયો કે અનંત વાર ગયો, અનંત વાર બાકી એક વાર ઓળખ્યા નથી, જો એક જ વાર ઓળખે તો છૂટકો થઈ જાય એનો સંસાર પૂરો. એક વાર જો ઓળખે તો એનો સંસાર પૂરો થાય, આટલી વાત છે. સૌથી શ્રીમદજી લખે છે કે આ જીવનો સૌથી કોઈ મોટો દોષ રહ્યો હોય તો એ છે કે એને સત્પુરુષને ઓળખા નથી. સત્પુરુષને ઓળખા નથી એટલે એને દેવગુરુ શાસ્ત્રને પણ ઓળખ્યા નથી, કોઈને ઓળખ્યા નથી. તીર્થંકરના સમોસરણમાં તો તીર્થંકરને ઓળખવા સહેલા છે, તો ઓળખ્યા નથી. કેટલી આ જીવની મૂંઢતા હશે, કેમ કે એની વિતરાકતા બહુ પ્રસિદ્ધ છે. જ્ઞાની તો અવિરત છે, ખાય છે, પીએ છે, બોલે છે, સાધારણ જીવ જીવી એની બધી પ્રક્રિયા દેખાય છે. તો સંભવ છે કે ન ઓળખે, એને બીજા સાધારણ જેવાય સાધારણ અથવા વિદ્વાનો તત્વજ્ઞાની મીઠા દ્રષ્ટિ હોય છે, એને આ મીઠા દ્રષ્ટિ તત્વજ્ઞાની લાગે, કોઈ પણ પ્રકારે પૂર્વગ્રહમાં પૂર્વગ્રહ બંધાઈ જાય. શું જે પરિપૂર્ણ વિતરાગ છે એનો તો દેદાર એવો જબરજસ્ત વિતરાગતાનો છે. જેની પૂર્ણ ઉતરાગતા, જેની શાંતિ, જેની સૌમ્યતા, જેની દિવ્ય ધ્વનિ, બધા જ અતિશય એમને ઓળખવા માટેના છે. ખરેખર તો 34 અતિશય છે, બધા એમને ઓળખવા માટેના છે. એ સહેલા છે ઓળખવા, ઉતરાગી ધ્વનિને ઓળખવા પણ સહેલા છે, કેમકે એની પણ શાંતિ, એની પણ વિતરાગતા જીનેશ્વરની જેમ બહાર ઝળકે છે. એ તો પુત્રનો અંશા, પિતાનો અંશાર પુત્રમાં આવે છે. એ ઓળખવા સહેલા છે, કેમ કે સર્વસંગ પરિત્યાગ છે. પિતુષ માત્ર જેને પરિગ્રહ નથી, બાયાભ્યંતર જેની નિર્દોષ દશા છે, એની નિર્દોષતા છાની રહેતી નથી, છુપાઈ જાય એની કોઈ નિર્દોષતા નથી. સત્પુરુષની નિર્દોષતા તો છુપાયેલી નિર્દોષતા પકડવી છે. ઓલું તો સહેલું છે, અને એ સંપૂર્ણ અનંતવારમય છે. છતાં આ જીવ મૂંડ રહ્યો છે ત્યાં બીજો કોઈ ઉપાય કામ લાગતો નથી. કમ્પેરેટિવલી અઘરું છે, સહેલું અઘરું છે સરખામણી. આંધળા જેવું છે, શ્રીમદજીએ દ્રષ્ટાંત આપ્યું છે ને, આંધળો માણસ છે, નગરમાં પ્રવેશ કરવો છે અને ગોળાકારે જે કિલ્લો છે એને હાથ અડી અડીને હાલે છે. દરવાજો, આંધળોને દરવાજો દેખાતો નથી, એટલે સ્પર્શથી એને નક્કી કરે કે અહીંયા હવે દરવાજો આવી ગયો, અહીંયા હવે ભીંત નથી, દિવાલ નથી, હવે
અહીંયા
આ નગરનો એક જ દરવાજો છે. ગોળાકારે એનો કિલ્લો છે, આ નગરની એક જ દરવાજો છે. હું સ્પર્શ કરતો 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 જાગ આંધળો છું, તે તને ન દેખાય છે, સીધો ન દેખાય. પણ જ્યાં તને એ દિવાલનો સ્પર્શ ન આવે ત્યાં સમજી લે ઘણા દરવાજો છે. એવો કમનસીબ છે કે જેટલી વાર એ દરવાજા પાસે પહોંચે ત્યારે ઉભો રહેવાના બદલે ચાલતો ચાલતો કઈ ખંજવાળ આવે ને કઈ બીજું થાય, એનો હાથ ત્યાંથી છૂટી જાય દિવાલથી. એટલે એ 3-4 ડગલાનો જે દરવાજો છે એ ઓળંગી ગયા પછી વળી પાછી એને દિવાલ મળે, ચક્કર ફર્યા જ કરે. એવો કમનસીબ છે કે જ્યાં મોકો આવે ત્યાં ખંજવાળાને અને એનો હાથ છૂટી જાય, એમને ગોળ ગોળ ફર્યા જ કરે. એમ આ જીવને જયારે જયારે મોકો આનંદ દ્વારા મળ્યા છે, પણ એને ઊંડાઈ કરી છે. જયારે જયારે મોકો આવ્યો ત્યારે એને અવળાઈ કરી છે. એ દિશા મૂંડ રહ્યો છે, પોતે દિશા દેખાડે છે અંતર્મુખની, પણ દિશા મૂંડ પોતે રહ્યો છે, ત્યાં કોઈ ઉપાય રહેતો નથી. પ્રત્યક્ષ મુખ્યતા છોડીને પુરુષની મુખ્યતા કરે તો એવો પ્રશ્ન પ્રકાર છે. એને ખબર પડે કે ન પડે, બીજાને ખબર પડે કે ન પડે, પણ જ્ઞાનીએ એની નાળ જોઈને રોગ પારખે, એને નક્કી પોતાનું અહમ અને પોતાનું મુખ્યતા વિશેષ થઈ ગઈ છે. એટલે પ્રત્યક્ષને ગૌણ કરીને પરોક્ષને બાજવાની વાત કરે છે. એ વાત અપ્રશસ્ત ભાવમાંથી નીકળેલી વાત છે, પ્રશસ્ત ભાવમાં આ વાત નીકળે નહીં. એટલે એ તો વાત જે કરી છે એ તો નાળ પકડીને વાત કરી લીધી છે. એના કરતા એની મુખ્યતા અર્જનની ભક્તિ ન કરવી, મુનિરાજની ભક્તિ ન કરવી, એનું છે એને ગૌણ કરીને એની મુખ્યતા માનવી જાઉં ને. દાખલા તરીકે કે ગુરુદેવ પ્રવચન આપતા હતા, એમાં સાંભળેલા છે સોનગઢની હિન્દી ભાષા દેરાદૂન બાજુથી આવેલા હતા, ચેતનજીને રૂમમાં બેઠા જવાનું થયું, મળવાનું થયું. મિસ્ટ્રીની બહુ જોરથી વાત કરે, સુગાંધીજી વાત કરતા હતા ને, છે, ખબર છે ભગવાન જાણે શું બહુ જોરથી વાત કરું. મેં તો અવિરતિકા વ્યાખ્યાન બી કમ સુનતા હું, ગુરુદેવ નો ઉદ્દેશ નામ ન કરે વ્યાખ્યાનમાં ભાઈ નહોતા આવતા. આચાર્યું કે પરમાણુ પડે અમારે પાસે ઉનકા અધ્યયન કરતા છે જીવની અપ્રશસ્ત અભિનિવેશ માંથી બધું એવી વાત છે, એને એવી કઈ ખબર નથી પડતી આ વિશે. બહુ જો મસ્તી વાળી વાત કરે છે, નિશ્ચયની વાત કરે છે, છઠ્ઠા ગુણ સ્થાનના આચાર્યને મુખ્યતા કરે છે, ચોથા ગુણ સ્થાન વાળાની બહુ ગણે છે. વાત તો ન્યાયની છે, ઠીક છે વાત, પછી વાત એની બહુ નિશ્ચયની જોરદાર છે વાત. એટલે એમને બ્રહ્મમાં ભૂલા પડે છે, પોતે એવું ન કરતા હોય તો એ ઠીક કરે છે એમ થાય તો એનું અનુમોદન પહોંચી જાય છે, તો એનો દોષી સુખો થઈ જાય છે. એવી રીતે ભૂલા પડી જાય છે, પોતે એવું ન કરતા હોય તો એવું કરનારનો પક્ષ થઈ જાય, જાણે અજાણે એનું ઠીક પણ મનાઈ જાય, તો એ બધાનું અનુમોદન દોષ લાગે છે. ગુરુવારે વાત ચર્ચા ચાલી હતી રાત્રે, અનુમોદનના દોષને માં ભૂલ ભૂલામણી ઘણી છે, કરે તો પોતાનો દોષ સમજાય સ્થૂળ દોષ છે, કરાવે તો પણ એ દોષ સમજાય સ્થૂળ પરિણામ છે, પણ અનુમોદનાના પરિણામ સૂક્ષ્મ છે. એમાં લગભગ મુમુક્ષુ ક્યાં ભૂલા પડે છે એને ખબર નથી, બીજાનો તો પ્રશ્ન જ નથી. પણ કંઈક આ વાત સમજવાની જેને વિચાર આવ્યો છે એને મુમુક્ષુ કહીએ, એ પણ એની અંદર ભૂલા પડે છે. એ એક એવી ભૂલ ભૂલામણીનો વિષય છે, પોતાને નથી સમજાતો. ભૂલથી ઝેર ખાય તો શું થાય, જયારે એમ કે ભગવાન બિચારે ભૂલથી ખાધું છે ને આને ન મારવો, હે કોઈ ભૂલથી ઝેર ખાય પછી ઝેર એમ વિચાર કરે છે કે આને બિચારે ભૂલથી ખાધું છે, આને કઈ જાણી જઈને આપઘાત કર્યો છે માટે આને હું મરવા દેવો એમ હોય. ભૂલથી ખાય તો જાણે ને ખાય, ઝેર ખાઈ મરે જ મરે, સીધી વાત છે, ઝેર છે. ખંડખંડ રૂપ જ્ઞાન નો ઉપયોગ પણ પરવશ પણ છે, આ એક પ્રકરણ ચાલ્યું છે. નિયમ સારે અંદર સ્વવશ અને પરવશ એ વિષય, એ શબ્દના પ્રયોગથી નિયમ સારની અંદર આચાર્ય મહારાજે ભાવનાનો ગ્રંથ છે, સ્વરૂપની ભાવના ભાવી છે. ખંડ ખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ એ પરવશપણું છે, મુનિરાજ એમ કહે છે, આચાર્ય મહારાજ એમ કહે છે કે ભલે જ્ઞાન સમ્ય જ્ઞાન તરીકે પ્રવર્તે છે તો પણ એમાં ખંડ ખંડરૂપ જે જ્ઞાનનો ઉપયોગ છે એ પરવશપણું છે. અમારા અખંડ ધ્રુવ સ્વરૂપ ઉપરનો ઉપયોગ એ અખંડ ઉપયોગ છે, એ સ્વવશપણું છે. પરવશ પણ છે એ દોષ છે એમ કહ્યું છે. રાગનો પર્યાય નથી લેતા, જ્ઞાનનો પર્યાય અને સમય જ્ઞાનનો પર્યાય, સમય જ્ઞાનનો શું ઉપયોગ છે, પરવશ પણ છે. તોલમજીએ કીધું પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને કોઈ સાધક મોક્ષ માર્ગ કહેતા નથી, બસ એક સિદ્ધાંત જ છે. વિષય ચાલેલો છે કે ખંડ ખંડ રૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશ પણ છે, અને પરવશ તે દુઃખી છે, સ્વવશ તે સુખી છે. સુખ દુઃખ થી વાત લીધી છે, સુખ દુઃખ નું છે. તો ખંડ ખંડ ઉપયોગ થાય, જે ઉપયોગ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે, કોઈ ઇન્દ્રિયનો ઉપયોગ અખંડ રહે એવું બને નહીં. ભલે ઇન્દ્રિયનો વિષય ગમે એટલો રૂચતો હોય તો પણ ઉપયોગ અખંડ રહી શકે નહીં, ઉપયોગ ખંડિત થાય થાય ને થાય જ. જ્યાં ઉપયોગ ખંડિત થાય ત્યાં દુઃખ ઉત્પન્ન થયા વિના રહે નહીં એમ કેવું છે. દુઃખ ઉપયોગ થવાનું કારણ ઉપયોગની ખંડિતતા છે, અથવા ચૈતન્ય અનુવિધાય પરિણામને માં ખંડ પડે છે, કટકો ઉભો થાય છે, એ દુઃખ ઉત્પન્ન કરનારું, આકુલતા ઉત્પન્ન કરવાનું, ઉત્પન્ન થવાનું કારણ છે. ખંડખંડ જ્ઞાનનો ઉપયોગ ને શાસ્ત્રોના વાંચનમાં પણ ખંડખંડ જ્ઞાન થાય, અથવા શુદ્ધ ઉપયોગ સિવાયનો ઉપયોગ છે એ ખંડખંડ જ્ઞાન ઉપયોગ છે. પછી ભલે તીવ્ર કષાયો હોય, મંદ કષાયો હોય, એની સાથે કાંઈ ની ગણતરી નથી, ઉપયોગ તો ખંડિત જ થાય છે. એમાં પરવશ પણ છે, ખંડિત થયો એ સ્વવશ ન રહ્યો, પરવશ થયો ત્યારે ખંડિત થયો, સ્વવશ રહ્યો નહીં. એમાં આ કર્મધારામાં જાય છે, ખંડખંડ રૂપ જ્ઞાનનો ઉપયોગ છે એ કર્મધારામાં જાય છે. ઉપયોગ હોવા છતાં જ્ઞાનધારામાં એને ગણવામાં આવતો નથી, કેમ કે એનો સંપર્ક છે એ ઉપયોગનો સંપર્ક નિજ પરમાત્મા સ્વરૂપ ન રહ્યો. તો પૂછે છે કે નિજ પરમેશ્વર પદથી બીજું શું ઉત્કૃષ્ટ છે, કે ભાઈ ઉપયોગ તો એને છોડીને બીજે જાશો? આ સવાલ છે. એનાથી શું બીજું ઊંચું છે, કયું પદ ઊંચું છે, બીજું શું તે એની વધારે સર્વોત્કૃષ્ટ જાણ્યો કે તું ત્યાં ગયો, એવું શું સારું લાગ્યું કે તું પરમેશ્વર પદ કરતા શું તને સારું લાગ્યું કે તું ત્યાં ગયો? માટે એ હીન ઉપયોગ છે, એમાં દુઃખની ઉત્પત્તિ છે, એ દોષવાળો ભાવ છે, મોક્ષ માર્ગને એ સાધતો નથી એવો ભાવ છે, બંધ માર્ગને સાધે છે એવો એ ભાવ છે, તેથી એની અનુબોધના કરવામાં આવતી નથી. કરવાનો પ્રશ્ન નથી, કરાવવાનો પ્રશ્ન નથી, અનુબોધવાનો પણ પ્રશ્ન નથી. એ બુદ્ધિ આવે છે, ઉપાદેય બુદ્ધિ આવે નહીં. ઉપાદેય બુદ્ધિ આવે તો મોક્ષ માર્ગ રહે નહીં, મિથ્યા થઈ જાય છે. આ માર્ગ એટલો નિર્દોષ છે, એ ધરો સુંદર છે, ક્યાં એને દાઢ લાગે એવો માર્ગ નથી, એ જ ધારો સુંદર માર્ગ છે. આદિ મધ્યંતમાં જો નિર્દોષતા એ માર્ગનું સ્વરૂપ છે, નિર્દોષતા નિર્દોષતા સિવાય માર્ગનું સ્વરૂપ બીજું કાંઈ નથી. બસ સીધી સારી વાત, ચોખ્ખી વાત. મૂળ દશામાં વાત પૂરી કરે છે. નિયમસારમાં તો કુંકુંદાચાર્ય, ટીકાકાર પદ્મ બ્રહ્મધારી દેવ એ આ વાત કરે છે, સ્વવશપણાની અને પરવશપણાની. પોતાને પણ ઉપયોગ ખંડિત થાય છે, પોસાતો કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે અને કેવળ જ્ઞાન થાય ત્યારે ઉપયોગ અખંડિતપણું ધારણ કરે છે, અને અરિયમ દશાથી અખંડ ઉપયોગ છે. કેવળ જ્ઞાન ઉપયોગ તે જ અખંડિત ઉપયોગ છે, એ સિવાય છદ્મસ્થનો ઉપયોગ અંતર્મૂર્તમાં તો ખંડિત થાય છે, અને ખંડિત થાય છે એમને પોસાતો મૂળ દિશામાં. આ પરવશપણ છે, આ સ્વવશપણ નથી, આ પરવશપણ છે. અમારે એમાં જવું નથી, અમારે અમારે આવું નથી, અમારી એ ચીજ નહીં, પર ચીજમાં એ નાખે. ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે, પરવશતે દુઃખી છે, અને સ્વવસ્તે સુખી છે, સુખ દુઃખથી પામ છે. એમ કહીને શુદ્ધ ચૈતન્યના આશ્રયે સ્વપણે રહેવાની એક પ્રેરણા મળે એવાની અનુસાર છે. જય મિત્રો, દિગંબર જૈન ધર્મનો જય હો.